એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં. આજે આપણે જે પુસ્તકની વાત કરવાના છીએ તે ખરેખર એક રોકસ્ટારની ચકાચોંધથી કંઈક વિશેષ છે. પુસ્તક છે બ્રુસ સ્પ્રિંગસ્ટીનની આત્મકથા બોર્ન ટુ રન. અને આમ એમ કહું તો ખાલી ગીત સંગીતની વાત નથી,
બિલકુલ નહીં,
પણ એક માણસની પોતાની અંદરની જે લડાઈઓ હોય એના મૂળિયા અને છેવટે શું કહેવાય પોતાની ઓળખ શોધવાની એક બહુ જ અંગત, બહુ પ્રમાણિક સફર છે. તમને શું લાગે છે કેમ આ કહાણી આજે પણ આટલી મહત્વની છે?
સાચી વાત છે. જો બ્રુસ સ્પ્રિંગસ્ટીન એટલે ધ બોસ,
હા,
એમનું નામ તો અમેરિકન સંગીતમાં બહુ મોટું છે જ.
હા, એ તો છે જ.
1500 મિલિયન રેકોર્ડ્સ વેચાયા, 20 ગ્રેમી એવોર્ડ્સ મળ્યા, આ બધું પ્રભાવશાળી છે. પણ એમનું સાચું મહત્વ છે ને એ આંકડામાં નથી.
બરાબર.
એમની ખરી ઓળખ તો છે પેલો અમેરિકન કામદાર વર્ગ, એમના સપના, એમના સંઘર્ષો, એમની નિરાશાઓ, આ બધાને સંગીતમાં વાચા આપનાર કલાકાર તરીકેની. અને આ પુસ્તક બોર્ન ટુ રન એ આપણને પડદા પાછળના માણસને બતાવે છે, એની જે જટિલતાઓ છે, એની નબળાઈઓ અને પેલી અંદરની અદમ્ય ઈચ્છાશક્તિ, આ બધું જ એમને આજે પણ આપણા જેવા બનાવે છે એમ કહી શકાય.
રિલેટેબલ.
તો ચાલો આપણે એમના જીવનની સફરમાં થોડા ઊંડા ઉતરીએ. શરૂઆત કરીએ એમના ઘડતરના વર્ષોથી. ન્યૂજર્સીના ફ્રીહોલ્ડમાં 1950ના દાયકામાં કામદાર વર્ગનું આઇરિશ ઇટાલિયન કુટુંબ, કેવો હશે એ માહોલ?
હા, એ સમય એટલે બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું હતું. અમેરિકામાં એક તરફ આશા હતી પણ બીજી તરફ સંઘર્ષ પણ હતો જ. એમની માતા એડેલ,
હા,
એ તો જાણે આશાવાદનું પ્રતીક.
હા, એમના વિશે વાંચ્યું, ખૂબ પ્રેમાળ અને
ઘર માટે સમર્પિત, કાનૂની સચિવ તરીકે કામ કરીને ઘર ચલાવતા મુખ્ય વ્યક્તિ હતા. અને કહેવાય છે કે એમણે જ બ્રુસને પહેલું ગિટાર અપાવ્યું હતું.
ઓહ,
કદાચ એમનામાં જે સંગીતની તણખ હતી એ એમણે પારખી લીધી હશે.
હા,
એમ કહી શકાય. અને એમનાથી બિલકુલ વિપરીત એમના પિતા ડગલસ. પુસ્તકમાં એમની સાથેનો સંબંધ તો મુખ્ય કેન્દ્રમાં છે. એમનું ચિત્રણ પણ બહુ જટિલ લાગે છે.
હા, ડગલસ સ્પ્રિંગસ્ટીન પુસ્તક વાંચીએ તો લાગે કે તેઓ એક ઉદાસ, ભાવનાત્મક રીતે જાણે દૂર રહેતા હોય એવા અને કઠોર વ્યક્તિ હતા. સતત કામની શોધમાં રહેતા અને કોઈ અજ્ઞાત માનસિક બીમારી સામે ઝૂઝૂમતા હતા. પુસ્તક ઇશારો કરે છે કે કદાચ ડિપ્રેશન હશે કે સંભવત સ્કિઝોફ્રેનિયા પણ હોઈ શકે.
એ સમયમાં તો આ બધી વાત ખુલીને થતી પણ નહીં હોય.
બિલકુલ નહીં. એટલે ઘરમાં મોટાભાગે મૌન રહેતું, એક પ્રકારનો તણાવ જે ક્યારેય બોલાય નહીં. અને આ પિતા પુત્રનો જે સંબંધ છે ને એ બ્રુસ માટે જીવનભરનો એક ઊંડો ઘા રહ્યો. પણ વિચિત્ર વાત એ છે કે એમની સર્જનાત્મકતાનો કદાચ સૌથી મોટો સ્ત્રોત પણ એ જ બન્યો.
હા, એમના ગીતોમાં એ દેખાય છે.
ઘણા ગીતોમાં એ સંઘર્ષની છાયા દેખાય છે, બરાબર ને?
આ સિવાય કેથોલિક ઉછેરનો પણ ઉલ્લેખ છે. એની શું અસર રહી હશે એમના પર?
અદભાવ અને નિયમોનું બંધન પણ આપ્યું.
એટલે ધર્મ સાથેનો એમનો સંબંધ પણ જટિલ રહ્યો, શ્રદ્ધા પણ હતી અને શંકા પણ. આ બધી પૃષ્ઠભૂમિ હતી અને એવામાં એક ઘટના બની જેણે ખરેખર બધું બદલી નાખ્યું. તેઓ પોતે એને બિગ બેંગ કહે છે.
પેલી ઘટના જ્યારે 7 વર્ષની ઉંમરે એમણે ટીવી પર એલ્વિસ પ્રેસલીને જોયા, મને એ વાત બહુ રસપ્રદ લાગી. એ ખાલી મનોરંજન નહોતું એમના માટે.
ના ના, જરાય નહીં. એ તો જાણે એક સાક્ષાત્કાર હતો. એલ્વિસ એમના માટે શક્તિ, પ્રમાણિકતા અને સૌથી વધુ તો પોતાના સંજોગોમાંથી ભાગી છૂટવાની જે શક્યતા હોય ને એનું પ્રતીક બન્યા. બસ એ જ ક્ષણે જાણે નક્કી થઈ ગયું કે સંગીત જ એમનો રસ્તો છે. ગિટારની જે ઈચ્છા જાગી એ પછી ક્યારેય શમી નહીં. સ્કૂલમાં તો એમનું મન ક્યારે લાગ્યું જ નહીં, ત્યાં તો હંમેશા અળગા જ રહ્યા.
અને પછી શરૂ થઈ એમની અસલી તાલીમ, જર્સી શોરના બાર અને ક્લબમાં, ખરું ને?
હા, કિશોરાવસ્થામાં તો એ બસ ત્યાંના મ્યુઝિક સીનમાં જ ખોવાઈ ગયા. ધ કાસ્ટેલ્સ, સ્ટીલ મિલ, આવા બેન્ડ્સમાં રાત દિવસ વગાડ્યો, પરસેવો પાડ્યો. એમ કહી શકાય કે એસબરી પાર્કનું સંગીત દ્રશ્ય જ એમની યુનિવર્સિટી બની ગયું.
અને પેલો વિયેતનામ યુદ્ધનો ડ્રાફ્ટ.
હા, એ પણ આ જ સમયની વાત. સંગીત માટે એટલા ગાંડા હતા કે જાણી જોઈને શારીરિક પરીક્ષણમાં નાપાસ થયા જેથી યુદ્ધમાં ન જવું પડે. કોલેજમાં જવાનો એક નાનો પ્રયત્ન કર્યો પણ એ નિષ્ફળ ગયો. એમના માટે તો બસ સંગીત જ બધું હતું.
અને પછી 1972માં મોટો બ્રેક મળ્યો. જ્હોન હેમન્ડ જેવા દિગ્ગજે એમને શોધી કાઢ્યા, કોલંબિયા રેકોર્ડ સાથે કરાર. પણ શરૂઆત તો સંઘર્ષમાં જ રહી એમને.
હા, ધાર્યા મુજબ નહોતું. એમના પહેલા બે આલ્બમ્સ ગ્રીટિંગ્સ ફ્રોમ એસબેરી પાર્ક એન્ડ જે અને ધ વાઇલ્ડ ધી ઇનોસેન્ટ એન્ડ ધ ઈ સ્ટ્રીટ શફલ વિવેચકોને બહુ ગમ્યા. એમાં કવિતા હતી, જોશ હતો, પણ વેચાયા નહીં.
એટલે રેકોર્ડ કંપનીનું દબાણ વધ્યું હશે
ખૂબ જ. અને આ જ સમયગાળામાં ઈ સ્ટ્રીટ બેન્ડ બન્યું, જે એમના માટે ખાલી સાથી મ્યુઝિશિયન નહોતા પણ એક પરિવાર, એક ભાઈચારો બની ગયો. ક્લેરન્સ ક્લેમન્સ, ધ બિગ મેન, એમની સાથેની દોસ્તી અને સ્ટેજ પરની કેમિસ્ટ્રી તો અદ્ભુત હતી.
અને પછી આવ્યું બોર્ન ટુ રન 1975. આ આલ્બમ બનાવવાનો અનુભવ તો પુસ્તકમાં વાંચીને લાગે કે જાણે યુદ્ધ લડ્યા હોય.
ખરેખર એ એમના માટે કરો યા મરો જેવી સ્થિતિ હતી. રેકોર્ડ કંપનીએ છેલ્લી તક આપી હતી અને સ્પ્રિંગસ્ટીન પાછા પરફેક્શનિસ્ટ.
હા, એ તો ખરું.
એક એક અવાજ, એક એક શબ્દ, એના પર એટલી મહેનત કરી. કહેવાય છે કે ખાલી બોર્ન ટુ રન ગીતના મિક્સિંગ પાછળ જ 6 મહિના કાઢ્યા હતા.
બાકરે,
કુલ 14 મહિના સ્ટુડિયોમાં. બેન્ડના સભ્યો થાકી ગયા હતા, કંટાળી ગયા હતા, પણ પરિણામ એક માસ્ટરપીસ. એ આલ્બમે એમને રાતોરાત સ્ટાર બનાવી દીધા. લોકો કહેવા લાગ્યા, આ તો રોક એન્ડ રોલનું ભવિષ્ય છે.
પણ સફળતા પછી તરત જ પાછી નવી મુશ્કેલીઓ. મેનેજર સાથે કાનૂની લડાઈ થઈ.
હા, માઇક એપલ સાથેનો એ વિવાદ. એના કારણે લગભગ 3 વર્ષ સુધી એ નવું કંઈ રેકોર્ડ જ ન કરી શક્યા. એ સમય બહુ અઘરો હતો એમના માટે. અને જ્યારે પાછા આવ્યા ત્યારે ડાર્કનેસ ઓન ધી એજ ઓફ ટાઉન 1978 એલ્બમમાં એક અલગ જ પરિપક્વતા હતી, ગંભીરતા હતી. એમાં ઉજવણી ઓછી અને જીવનની કડવી વાસ્તવિકતાઓ વધારે હતી.
ત્યાર પછી તો એમને એક પછી એક મહત્વના એલ્બમ્સ આપ્યા. ધ રિવર 1980, પછી પેલું સાવજ અલગ અંગત અને એકદમ કાચું નેબ્રાસ્કા 1982, જે એમણે પોતાના ઘરે જ ટેપ રેકોર્ડર પર બનાવ્યું હતું.
હા, એ તો મોટી કલાત્મક હિંમત હતી
ખરેખર. અને પછી 1984માં આવ્યું બોર્ન ઇન ધ યુએસએ. આણે તો એમને દુનિયાભરમાં સુપરસ્ટાર બનાવી દીધા. પણ એ ગીત સાથે પેલી ગેરસમજ પણ જોડાયેલી છે, બરાબર ને?
બરાબર. બોર્ન ઇન ધ યુએસએ ગીતને લોકો, ખાસ કરીને રાજકારણીઓ, એક જોશીલા રાષ્ટ્રવાદી ગીત તરીકે જોવા માંડ્યા. પણ હકીકતમાં
તો એ વિયેતનામ યુદ્ધમાંથી પાછા ફરેલા સૈનિકોની હતાશાની વાત હતી.
બિલકુલ. એમનો સંઘર્ષ, દેશ પ્રત્યેની એમની નારાજગી, એ બધું હતું ગીતમાં.
હા, આ ગેરસમજ પોતે જ બહુ સૂચક છે કે કલાકારનો ઈરાદો શું હોય અને લોકો એને કેવી રીતે સમજે છે. અને આ જંગી સફળતાએ સ્પ્રિંગસ્ટીનને અમેરિકન આઇકોન તો બનાવ્યા, પણ સાથે સાથે એમને એકલતા અને પોતાના મૂળિયાથી દૂર થવાનો ભાર પણ આપ્યો.
અને કદાચ આ જ દબાણને કારણે 1989માં એમણે ઈ સ્ટ્રીટ બેન્ડનું વિસર્જન કર્યું હશે.
શક્ય છે. એ પછીના એમના કામમાં થીમ્સ પણ બદલાયા.
હા, એવું લાગે છે બોર્ન ઇન ધી યુએસએ પછી જે પ્રસિદ્ધિ મળી, એનો બોજ, વ્યક્તિગત જીવનના ઉતાર ચડાવ, એ પછી એમના કામમાં વધારે આત્મનિરીક્ષણ જોવા મળે છે. વૃદ્ધાવસ્થા, નુકસાન, પ્રેમ, પિતૃત્વ, વારસો, આવા વિષયો પર એમણે ધ્યાન કેન્દ્રિત કર્યું.
ટનલ ઓફ લવ, ડેવિલ્સ એન્ડ ડસ્ટ, વેસ્ટર્ન સ્ટાર્સ જેવા આલ્બમ્સમાં.
હા, અને પેલી બ્રોડવે રેસિડેન્સી, સ્પ્રિંગસ્ટીન ઓન બ્રોડવે, એ તો જાણે એમની આખી જીવનકથાનું સંગીતમય રૂપ હતું. એક વર્તુળ પૂરું થયું હોય એવું લાગ્યું.
એમનો વારસો ખરેખર ઘણો મોટો અને
બહુમુખી છે.
નિશંકપણે એમણે રોક સંગીતને એક ગંભીર કલા સ્વરૂપ તરીકે સ્થાપિત કરવામાં મોટો ફાળો આપ્યો. એમના લાઇવ શો એ તો ઊર્જા અને જોડાણનો પર્યાય બની ગયા.
હા, એમના કોન્સર્ટ વિશે બહુ સાંભળ્યું છે.
તેઓ અમેરિકન કામદાર વર્ગના અનુભવોના પ્રમાણભૂત ઇતિહાસકાર ગણાયા, રાજકીય રીતે પણ સક્રિય રહ્યા. અને કદાચ સૌથી મહત્વનું, આટલી પ્રસિદ્ધિ અને દબાણ વચ્ચે પણ પોતાની પ્રમાણિકતા જાળવી રાખી, પોતાની નબળાઈઓને સ્વીકારવાની હિંમત બતાવી, ખાસ કરીને માનસિક સ્વાસ્થ્યના મુદ્દે, એનાથી કેટલાય લોકોને પ્રેરણા મળી.
આ બધી વાત આપણને એમના મૂળભૂત મૂલ્યો અને એમની જીવન ફિલસોફી તરફ લઈ જાય છે. એમના જીવન અને કામ પાછળ કઈ માન્યતાઓ કામ કરતી હતી?
જુઓ, એમના મૂળિયા પેલી કામદાર વર્ગની દુનિયા અને કેથોલિક ઉછેરમાં છે, એટલે એ મૂલ્યો એમનામાં ઊંડે સુધી ઉતરેલા છે, જેમ કે કામનું ગૌરવ, સમુદાયની તાકાત, વફાદારી. તેઓ અમેરિકન સ્વપ્નમાં માને છે, પણ એની જે કઠોર વાસ્તવિકતાઓ છે, એના વિરોધાભાસો છે, એને પણ જુએ છે અને ગાય છે. એમના મતે કલાકાર ખાલી મનોરંજન નથી કરતો,
પણ સત્ય કહે છે.
હા, સત્ય કહેનાર છે, અમેરિકન અનુભવનો ઇતિહાસકાર છે. સંગીત એમના માટે ઉપચાર પણ છે, લોકોને જોડવાનું અને પરિવર્તન લાવવાનું સાધન પણ છે.
અને પેલી માનસિક બીમારી અંગેની નિખાલસતા, એ ખરેખર બહુ પ્રશંસનીય છે.
ચોક્કસ, એમના પિતાના અને પોતાના ડિપ્રેશનના અનુભવોએ એમને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ સંવેદનશીલ બનાવ્યા છે, એટલે જ તેઓ સહાનુભૂતિ, નિખાલસતા અને મદદ માંગવાના મહત્વ પર ભાર મૂકે છે. એમના માટે પ્રામાણિકતા સૌથી ઉપર છે, પછી એ કલામાં હોય કે અંગત જીવનમાં. પોતાના કુટુંબમાં જે પેઢીઓથી મૌન ચાલતું આવ્યું હતું, એ ચક્રને તોડવાનો એમણે સભાન પ્રયાસ કર્યો છે. એ એમના જીવન અને કલા બંનેમાં દેખાય છે.
એમને સતત પ્રેરણા ક્યાંથી મળતી રહી? ક્યાં બળો એમને આગળ ધપાવતા રહ્યા?
ઘણા બળો હતા. એક તો પોતાના કુટુંબના જે ભાવનાત્મક વેણ હતા, ખાસ કરીને પિતા સાથેનો સંબંધ, એને સમજવાની અને એનાથી ઉપર ઉઠવાની એક તીવ્ર ઈચ્છા. બીજું, જે લોકોનો અવાજ સંભળાતો નથી, કામદાર વર્ગ, વંચિતો, એમને અવાજ આપવાની પ્રતિબદ્ધતા. ત્રીજું, સતત જોડાણની શોધ, પ્રેક્ષકો સાથે, બેન્ડ સાથે, પરિવાર સાથે અને છેવટે પોતાની જાત સાથે પણ.
અને ચોથું,
પોતાના જે અંગત સંઘર્ષો છે, પીડા છે, એને કલામાં રૂપાંતરિત કરીને તેમાંથી અર્થ અને હેતુ શોધવાની સતત મથામણ.
મુશ્કેલીઓનો સામનો કરવાની એમની રીત પણ ખાસ છે. પેલું રચનાત્મક ડૂબકી, એનો અર્થ શું છે?
રચનાત્મક ડૂબકી એટલે યું સમજો ને કે મુશ્કેલ લાગણીઓ કે અનુભવોથી ભાગી જવાને બદલે એનો સામનો કરવો, એમાં ઊંડા ઉતરવું, એને સમજવું અને તેમાંથી જ કલા માટે કાચો માલ અને વ્યક્તિગત વિકાસ માટે બળ મેળવવું.
રસપ્રદ છે.
હા, અને આ માટે એમણે થેરાપી અને સ્વપરીક્ષણનો પણ સહારો લીધો છે, જે બતાવે છે કે મદદ માંગવામાં કોઈ નાનમ નથી. પણ આખરે તો સંગીત જ એમનું મુખ્ય હથિયાર રહ્યું છે, પોતાની અંદરના અંધકાર અને પ્રકાશ બંનેને વ્યક્ત કરવા અને એના પર વિજય મેળવવા માટેનું.
જો આપણે એમના જીવનના ત્રણ સૌથી મહત્વના વળાંકો, પરિવર્તનકારી ક્ષણોની વાત કરીએ, તો કઈ ત્રણ ક્ષણો ગણાવી શકાય?
પહેલી તો મારા મતે નિશ્ચિતપણે પેલી બિગ બેંગ ક્ષણ જ ગણાય. 1956માં 7 વર્ષની ઉંમરે ટીવી પર એલ્વિસ પ્રેસ્લીનું દર્શન.
હા, એ તો ખરી જ.
એ ખાલી જોવાની ક્રિયા નહોતી, એ ભવિષ્યનો ઈશારો હતો. એલ્વિસમાં એમણે શક્તિ જોઈ, બળવો જોયો, મુક્તિ જોઈ. એ ક્ષણે જાણે નક્કી થઈ ગયું કે સામાન્ય જીવનમાંથી છટકીને કંઈક મોટું કરવું શક્ય છે અને સંગીત એનો રસ્તો છે. કલા દ્વારા રૂપાંતરણની શક્યતાનો એ પહેલો અનુભવ હતો.
બીજી ક્ષણ કઈ ગણાય? મને લાગે છે કે બોર્ન ટુ રનનું નિર્માણ કદાચ.
હું સહમત થઈશ. 1974-75માં બોર્ન ટુ રનનું નિર્માણ, એ એક નિર્ણાયક યુદ્ધ જેવું હતું. કારકિર્દી દાવ પર હતી. 14 મહિનાનો અકલ્પનીય પરિશ્રમ, પરફેક્શનિઝમની હદ, બેન્ડ સાથેનો તણાવ, આ બધાએ એમને લગભગ તોડી નાખ્યા હતા. પણ એ સંઘર્ષમાંથી જ એમની કલાત્મક દ્રષ્ટિને દુનિયાએ સ્વીકારી. આ અનુભવે ખાલી એમની કારકિર્દી જ નહીં, પણ એમની કામ કરવાની રીત, દબાણ સહન કરવાની ક્ષમતા અને કલા પ્રત્યેના સમર્પણને પણ વ્યાખ્યાયિત કર્યું. એ સફળતા પછી જ પ્રસિદ્ધિના નવા પડકારો શરૂ થયા.
અને ત્રીજી ક્ષણ, જે કદાચ સૌથી અંગત અને સૌથી ઊંડી છે.
હા, એ છે એમના 30ના દાયકામાં શરૂ થયેલો ડિપ્રેશનનો સામનો કરવાનો અને થેરેપી લેવાનો સભાન નિર્ણય. આ ખાલી પોતાની માનસિક સ્વાસ્થ્યની લડાઈ નહોતી,
પણ પેઢીઓ જૂની સમસ્યાનો સામનો કરવાની હિંમત હતી.
બરાબર, પિતા પાસેથી વારસામાં મળેલી સમસ્યાઓનો સામનો કરવાની હિંમત. એમણે મૌન અને નકારના કૌટુંબિક ચક્રને તોડ્યું, થેરેપી અને દવાનો સ્વીકાર કર્યો. આ પગલાં એમના અંગત સંબંધો સુધાર્યા, એમની કલામાં વધુ ઊંડાણ અને સહાનુભૂતિ લાવી, અને આ આત્મકથામાં જે નિર્ભીક પ્રામાણિકતા છે ને, એનો પાયો અહીં નખાયો.
સ્પ્રિંગસ્ટીનની આ આખી જીવનકથામાંથી આપણને, એટલે કે સામાન્ય માણસોને, શું શીખવા મળે છે? કયા બોધપાઠ તારવી શકાય?
સૌથી પહેલું અને મહત્વનું તો એ છે કે પોતાના ભૂતકાળનો, પોતાના કુટુંબના ઇતિહાસનો સામનો કરવો જરૂરી છે. ખાસ કરીને બાળપણના ઘા અને જટિલ સંબંધો, જેમ કે સ્પ્રિંગસ્ટીનનો એમના પિતા સાથેનો સંબંધ. ભૂતકાળના ભૂતથી ભાગીને છુટકારો નથી મળતો, એને સમજવું પડે, સ્વીકારવું પડે, તો જ આગળ વધી શકાય.
અને બીજું, નબળાઈ સ્વીકારવામાં જ ખરી શક્તિ છે. એ વાત, માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ વિશે એમની જે ખુલ્લી વાત છે,
હા, એ બતાવે છે કે મદદ માંગવી, પછી એ થેરાપી હોય કે દવા, એ કોઈ શરમની વાત નથી. એ પોતાની સંભાળ લેવાનું એક જરૂરી પગલું છે. આ વાત પેલો માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલો સામાજિક કલંક છે ને, એને તોડવામાં મદદ કરે છે.
બિલકુલ. ત્રીજો બોધપાઠ છે સમુદાયનું મહત્વ, સંબંધોનું મહત્વ. જેમ સ્પ્રિંગસ્ટીન માટે ઈ સ્ટ્રીટ બેન્ડ એક પરિવાર બની ગયું.
હા, એમણે વારંવાર કહ્યું છે તેમ, આપણા જીવનમાં પણ વિશ્વાસ, વફાદારી અને સમાન હેતુ પર આધારિત સંબંધો ખૂબ જરૂરી છે. સફળતા ક્યારેય એકલા હાથે નથી મળતી, એટલે પોતાનું ઈ સ્ટ્રીટ બેન્ડ શોધવું એ જીવનમાં બહુ અગત્યની શોધ છે.
અને ચોક્કસપણે સખત મહેનત અને શિસ્ત, એનું મહત્વ તો દેખાય જ છે. સ્પ્રિંગસ્ટીનની સફર એ વાતનો પુરાવો છે કે રાતોરાત સફળતા જેવું કંઈ નથી હોતું.
બિલકુલ. કળા હોય કે બીજું કોઈ પણ ક્ષેત્ર, નિપુણતા મેળવવા માટે હજારો કલાકોનો સમર્પિત, ઘણીવાર એકલા અને અંધારામાં કરાતો પરિશ્રમ જોઈએ જ.
અને છેલ્લો બોધપાઠ,
છેલ્લો પણ મારા મતે અત્યંત મહત્વનો બોધપાઠ છે, પોતાની કથા, પોતાની કહાણી ઘડવાની શક્તિ. સ્પ્રિંગસ્ટીને પોતાના જીવનના દર્દનાક અનુભવોને, પિતા સાથેના સંઘર્ષને, ડિપ્રેશનને સંગીત અને આત્મકથા દ્વારા એક શક્તિશાળી, પ્રેરણાદાયી અને મુક્તિ અપાવનારી વાર્તામાં ફેરવી નાખ્યા. આ શીખવે છે કે આપણે સૌ આપણા સંઘર્ષોને શક્તિમાં અને પીડાને હેતુમાં બદલવાની ક્ષમતા ધરાવીએ છીએ.
તો આ આખી ચર્ચાના અંતે જો આપણે ત્રણ મુખ્ય તારણો કાઢવા હોય, એક ભાવનાત્મક, એક બૌદ્ધિક અને એક સાર્વત્રિક દૃષ્ટિએ, તો એ કયા હશે?
ભાવનાત્મક અંતરદૃષ્ટિ તરીકે હું કહીશ કે પેઢીઓથી ચાલી આવતા આઘાત અને નકારાત્મક કૌટુંબિક પેટર્નને તોડવું શક્ય છે. સ્પ્રિંગસ્ટીનનો પોતાના પિતાના વારસા સાથેનો સંઘર્ષ અને આખરે સમજણ અને કરુણા સુધી પહોંચવાની એમની મથામણ, એ બતાવે છે કે સભાન પ્રયાસ, નિખાલસતા અને મદદ દ્વારા હીલિંગ અને પરિવર્તન શક્ય છે, એ એક આશા આપે છે.
બૌદ્ધિક અંતરદૃષ્ટિ તરીકે કદાચ એ ગણી શકાય કે સાચી કલાત્મક મહાનતા માટે બે વસ્તુઓનું મિશ્રણ જરૂરી છે. એક તરફ છે તકનીકી નિપુણતા, કારીગરી, પરફેક્શનિઝમ,
હા,
અને બીજી તરફ છે ઊંડી ભાવનાત્મક પ્રમાણિકતા, પોતાની નબળાઈઓ અને મુશ્કેલ સત્યોનો સામનો કરવાની હિંમત. સ્પ્રિંગસ્ટીનની કારકિર્દી આ બે ધ્રુવો વચ્ચેના સતત તણાવ અને તાલમેલનું ઉત્તમ ઉદાહરણ છે.
જેમ સ્પ્રિંગસ્ટીને પોતાની અંદરની લડાઈઓને કલામાં ઢાળીને લાખો લોકો સાથે જોડાયા, તેમ આપણી નિખાલસતા અને પ્રમાણિકતા પણ આપણને એકલતામાંથી બહાર લાવી શકતી અને જોડાણ તરફ દોરી જાય છે, ભલે શરૂઆતમાં એ થોડું ડરામણું લાગે.
ખરેખર બ્રુસ સ્પ્રિંગસ્ટીનની આ ગાથા આપણને વિચારતા કરી મૂકે છે કે આપણા પોતાના જીવનમાં આપણી બોર્ન ટુ રન ક્ષણો કઈ છે અને આપણે આપણા ભૂતકાળ સાથે કેવી રીતે સંવાદ સાધીએ છીએ. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવું પુસ્તક અને એક નવો વિચાર જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.